આજે દિવાળીનો મંગળ દિવસ છે. માનવ જીવનની અંદર પર્વનું ઘણું મહત્વ છે. એમાં દિવાળી જે પર્વ છે એનું બહુ જ મહત્વ છે. કેમ કે આ દિવસે તીર્થંકર શ્રી ભગવાન મહાવીર, એમનો નિર્વાણ દિવસ છે આજે. એટલે કે પોતે સંપૂર્ણ કર્મથી મુક્ત થઈ અને સિદ્ધપદને પ્રાપ્ત થયા. અને આ જ દિવસે ભગવાન મહાવીરના ગણધર શ્રી ગૌતમ સ્વામી, એમને કેવળ જ્ઞાન થયું. આ બે મહત્વના પ્રસંગો આજે બનેલા છે અને તેથી જ જૈન દર્શનની અંદર આ પર્વનું ઘણું મહત્વ છે. આપણે જૈન દર્શનમાં 24 તીર્થંકરો છે, એમાં 24માં તીર્થંકર શ્રી ભગવાન મહાવીર, એમનું શાસન અત્યારે પ્રવર્તી રહ્યું છે. તો આ મહા જે સિદ્ધપદની પ્રાપ્તિ અને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ, આ બે બહુ મહત્વના પ્રસંગ છે. એ પ્રસંગની આપણે ઉજવીએ છીએ. કેમ ઉજવીએ છીએ, કેવી રીતે ઉજવીએ છીએ કે આપણે દીપમાળા પ્રગટાવીએ છીએ અને દીપાવલી પર્વ કહેવામાં આવે છે. એટલે કે ભગવાનને તો અંતરના દીવા પ્રગટી ગયેલા, આ કોઈ બાહ્ય દિવાળીની વાત છે નહીં. અંતરનો આપણે અંતરનો દીવો પ્રગટો એટલે કે અંતરની દ્રષ્ટિ જેને પ્રગટી છે તેને જ પોતાના આત્માનું દર્શન થાય છે અને તેને જ સાચા સુખની શરૂઆત થાય છે. એની પહેલા કોઈ જીવને સુખ હોતું નથી. એટલે આ પર્વ આપણે એવી ભાવના કરીએ છીએ કે જેમ શ્રી ભગવાનને પોતાના અંતરનો પૂર્ણ દીવ પ્રગટ દીપ પ્રગટ થઈ ગયો અને પૂર્ણ પોતાનું સ્વરૂપ પ્રગટ કરી અને પૂર્ણ સુખની પ્રાપ્તિ કરી, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય, આપણને જે અનંત એની જે પ્રાપ્તિ કરી, એ પ્રાપ્તિ આપણે પણ કરીએ તો જ આ પર્વ ખરેખર આપણે ઉજવું કહેવાય. એટલે કે જ્યાં સુધી અંતરની દ્રષ્ટિ ન ખુલે, અંતરની આંખ ન ખુલે, આપણે જે આંખ છે એનાથી કંઈ આત્માનું દર્શન થાય નહીં. પરંતુ જ્યારે અંતરની આંખ એટલે જ્ઞાનની આંખ ખુલે ત્યારે જ આપણા સ્વરૂપનું દર્શન થાય છે કે ભગવાનનું દર્શન થાય છે. આ ભગવત દર્શન છે. પોતાનું જે સ્વરૂપ આત્મા છે એ ભગવત સ્વરૂપ જ છે. એ પૂર્ણ છે, પવિત્ર છે, અનંત એનું ઐશ્વર્ય છે. એવા આત્માનો જ્યારે દર્શન થાય છે તે જીવનું જીવન ધન્ય બની જાય છે અને એ સાચું જીવન છે. પરંતુ અનાદિકાળથી આ જીવે બધું કર્યું છે પરંતુ એક જ કામ કર્યું નથી કે એને કદી પોતે કોણ છે, પોતાનું સ્વરૂપ શું છે એનો કદી એને વિચાર કર્યો જ નથી. એ તો પોતે જ ખરેખર સુખ સ્વરૂપ છે. પોતાને પોતાના સુખને માટે જગતના કોઈ તત્વના આધારની, કોઈ પદાર્થના આધારની, કોઈ આધારની જરૂર નથી. એવું પરિપૂર્ણ સ્વરૂપ છે. ઉપનિષદમાં પણ આ વાત કરી છે કે પૂર્ણાત પૂર્ણમ, પૂર્ણમાંથી અપૂર્ણ એવું સ્વરૂપ. અને એ આપણું પૂર્ણ સ્વરૂપ છે એટલે પૂર્ણ સ્વરૂપમાંથી આપણે આપણી પૂર્ણતાની પ્રાપ્તિ કરવાની છે. પૂર્ણતા કંઈ બહારથી લાવવાની નથી. આપણું સ્વરૂપ પૂર્ણ છે, પરંતુ એને પ્રગટ કરવાનું છે. જેમ દીવાસળી છે તો દીવાસળીના ટોપકાની અંદર અગ્નિ છે પણ અપ્રગટ છે. એને જેમ દીવાસળીના ખોખા ઉપર આપણે ઘસીને અગ્નિને પ્રગટ કરીએ છીએ, તેમ આપણા અંતરની અંદર આપણું જે પોતાનું સ્વરૂપ છે એ પરિપૂર્ણ છે, પૂર્ણ આનંદ રૂપ છે, પૂર્ણ જ્ઞાન રૂપ છે. એવા સ્વરૂપનું પ્રગટીકરણ કરવાનું છે. છે તો ખરું, છે તો ખરું, પણ તે તરફ આપણી દ્રષ્ટિ નથી. આપણી દ્રષ્ટિ બહારમાં છે. એ દ્રષ્ટિને ત્યાંથી હટાવી અને આપણે અંતર્મુખ દ્રષ્ટિ કરી અને આપણા પૂર્ણ સ્વરૂપની પ્રાપ્તિ કરીએ તો અનાદિ અનંત એવું એક વખત આ સુખની પ્રાપ્તિ થાય, પછી આ સુખનો કદી વિરહ પડતો નથી. અને આ સુખ પોતાના સ્વરૂપને આધારે ઉત્પન્ન થયેલું છે. એમાં કોઈ પરદ્રવ્યની કે કોઈ પરની મદદની જરૂર નથી. સંસારના જે કંઈ સુખો છે એ તો હંમેશા પરને આશ્રિત છે. એટલે કે સંયોગિક સુખ છે, સંયોગનો વિયોગ થવાનો જ છે. એટલે સંયોગનો જે દિવસે વિયોગ થશે તેથી આપણને દુઃખ થવાનું થવાનું થવાનું. પરંતુ મહાપુરુષોએ પોતાના અનુભવ દ્વારા આપણે ત્યાં ભારતમાં જે આસ્તિક દર્શનો છે તે બધા દર્શનો એક જ વાત કરી છે કે ભાઈ સુખ તારા અંતરમાં છે. એ અંતરનું સુખ અંતરની દ્રષ્ટિથી જ પ્રગટે છે. એ સિવાય તને કદી સુખ પ્રાપ્ત થશે નહીં અને જગતના પદાર્થો પાસે તું દોડ્યા કરીશ તો માત્ર તને દુઃખ પ્રાપ્ત થશે, બીજું કંઈ પ્રાપ્ત થશે નહીં. તો આવું જે સુખ એ ભગવાન મહાવીરે અને એમના શિષ્ય પ્રમુખ શિષ્ય ગૌતમ ગણધરે પ્રાપ્ત કર્યું આ દિવસે, એની યાદમાં આપણે દીપાવલી પ્રગટાવીએ છીએ. અને ખરેખર તેનો સંકેત તો એવો છે કે આપણી પાસે બીજું તો કોઈ સાધન નથી, અંતરમાં અજવાળા કરવાની વાત છે. પરંતુ એક પ્રતિક રૂપે આપણે બહાર બાહ્ય અજવાળું કરીએ છીએ, અનેક દીવા પ્રગટ કરીએ છીએ. એટલે કે કેવળ જ્ઞાન છે એ અનંત રૂપ છે. અનંત અનંત દીવા પ્રગટી ગયા. એમના પ્રદેશે પ્રદેશે અનંત દીવા પ્રગટી ગયા. અને એવું સામર્થ્ય આપણા બા પણ છે. એ સામર્થ્યનો ફક્ત આવિર્ભાવ કરવાનો છે. અને એ આવિર્ભાવ આપણે કેવી રીતે કરીએ કે ભગવાન મહાવીરે જે કંઈ આપણે શિક્ષા આપી, જે કંઈ માર્ગ બતાવ્યો, પોતાના અનુભવ દ્વારા માર્ગ બતાવ્યો છે, અને એ અનુભવ દ્વારા પોતે આપણને કહ્યું કે અમે આ પામ્યા છીએ, તમે પણ આ પામો. તો ભગવાન મહાવીર અને એવા અનંત તીર્થંકરો અને અનંત કેવડીઓ થયા જે માર્ગે ગયા છે, એ માર્ગ આપણને પણ મળે અને એ માર્ગ પ્રાપ્ત કરી અને અનંતકાળથી આ જીવ જે દુઃખી થઈ રહ્યો છે એને સાચા સુખની પ્રાપ્તિ થાય. તો આવો સંકેત આ દિવાળીના દિવસનો છે. અને આપણે ભગવાન મહાવીરના જીવન પ્રત્યે દ્રષ્ટિ કરી, એમને જે કંઈ આપણને માર્ગ બતાવ્યો તે માર્ગ આપણને મળે. તો માર્ગ ક્યારે મળે? કે જો સદગુરુ અંજન કરે અજ્ઞાન તિમિર અંધાનામ જ્ઞાના અંજન શલાકયા ચક્ષુર ઇલ ઉન્મિલિતમ એન તસ્મૈ શ્રી ગુરુએ નમઃ. આ ગુરુ છે કે અજ્ઞાન તિમિર થી આપણે આંધળા થયેલા છે. આપણે તો આંખ દેખીએ છીએ કે ના, અજ્ઞાન તિમિર અંધાનામ જ્ઞાના અંજન શલાકયા, એને જ્ઞાન રૂપે અંજન કર્યું. કોને? સદગુરુએ કર્યું. અને એવા સદગુરુને ભગવાન મહાવીર અસત પરમ ગુરુ એ ભગવાન મહાવીર છે. એ આદ્ય ગુરુ છે. અને એની પરિપાટીની અંદર થયેલા ગૌતમ ગણધર એ આપણે પ્રમુખ ગુરુ છે. અને એ ગુરુએ જે આપણને માર્ગ બતાવ્યો એવો માર્ગ વર્તમાનની અંદર પણ જે પરંપરા એમના ગુરુપદની પરંપરા ચાલી આવે છે, તેવો જે જ્ઞાની છે એ જ્ઞાની પુરુષ પાસેથી આપણે આ માર્ગ પ્રાપ્ત કરી શકીએ, તો જ્ઞાની પુરુષના સત્સંગથી તેમના સાનિધ્યથી આપણે આ માર્ગ પ્રાપ્ત કરી શકીએ. એટલે દિવાળી આપણને એ સંકેત કરે છે કે અંતરના દીવો પ્રગટાવવાનું બાકી રહ્યો છે તારે, માટે તમે દીવો પ્રગટા માટે આપણે દિવાળી ઉજવીએ છીએ અને ભગવાન ભાવેના જીવનનું સ્મરણ આપણે કરીએ છીએ અને એમનો જે મહત્વ આપણી પર ઉપકાર છે એ ઉપકારનું પણ આપણે સ્મરણ આ દિવસે કરીએ છીએ. હવે આપણે આપણા મુખ્ય વિષય ઉપર આવીએ છીએ અને તે છે અપૂર્વ અવસર. અપૂર્વ અવસર એ કાવ્ય છે કૃપાળુ દેવે એની રચના કરેલી છે શ્રીમદ રાજચંદ્ર 1953 ની અંદર. અને આ કાવ્યની અંદર આત્મા નો વિકાસ કેમ થાય, આત્માની શુદ્ધિ કેમ થાય અને એ શુદ્ધિ જેમ જેમ વધતી જાય એ વધતી વધતી પૂર્ણ થાય ત્યાં સુધીની જે કઈ દશા છે એ દશાનું વર્ણન આ કાવ્યમાં કરવામાં આવ્યું છે. એટલે 14 ગુણસ્થાન કહેવામાં આવ્યા છે કે 14 પગથિયા છે. એક 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 પગથિયા ચડતા 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 પોતે પૂર્ણ થાય અને એ શુદ્ધિની શરૂઆત ક્યાંથી થાય અને એની પૂર્ણતા થાય ત્યાં સુધી ની બધી વાતો આ કાવ્યમાં કરવામાં આવી છે. એટલે આ તો અંતરંગ શુદ્ધિનું કાવ્ય છે, એટલે થોડું સમજવું મુશ્કેલ છે. સામાન્ય જીવને આ સમજવું મુશ્કેલ પડે છે, અઘરું થોડું છે, જરૂર અઘરું તો છે જ, પણ આ તો અંતર શુદ્ધિની વાત છે. જેને અંતર શુદ્ધિનો કંઈ અંશ પ્રગટ કર્યો હોય એ ખરેખર આ કાવ્યને યથા સમજી શકે, બીજાનું આ કાવ્ય સમજવાની યોગ્યતા નથી. એમને આ ભાવના ભાવી છે અને એ ભાવના પોતે અમને આવો અપૂરો અવસર ક્યારે પ્રાપ્ત થાય કે અમે અમારા અંતરની અંદર જ્યોત તો પ્રગટ કરી દીધી છે પણ એ જ્યોત અમારી પૂર્ણ થાય એની ભાવના ભાવી છે અને કેમ પૂર્ણ થાય એનો ક્રમ બતાવ્યો છે, એનો આ ક્રમ બતાવ્યો છે. આપણે ત્યાં જયારે આત્મદર્શન થાય છે ત્યારથી ધર્મની શરૂઆત કરવામાં આવે છે, એના પહેલા કોઈ ધર્મ બીજો છે જ નહીં. સાચો ધર્મની શરૂઆત આત્મદર્શનથી થાય છે અને આત્મદર્શનની શરૂઆત પૂર્ણ આત્મદર્શન જયારે પૂર્ણ આત્મદર્શન થાય ત્યાં સુધીનો આ ક્રમ બતાવ્યો છે કેવી રીતે જીવ આગળ વધતો જાય છે. આ એવી વાત નથી કે આત્મદર્શન થયું એટલે એને પૂર્ણતા પ્રાપ્ત થઈ ગઈ, પૂર્ણતા માટે પછી મોટો પુરુષાર્થ કરવો પડે છે. અને અન્ય દર્શનની અંદર અને સાત પગથિયા બતાવવામાં આવે છે કે આ સાત ભૂમિકાઓ છે. આપણે ત્યાં થોડુંક વધારે સૂક્ષ્મતાથી 14 ભૂમિકાઓ કરી છે. તો એ ભૂમિકાઓ અંતરંગ શુદ્ધિનો જે પ્રકાર છે એમાં તો એક જ વાત આવે છે કે ભાઈ શુદ્ધિની વૃદ્ધિ થતી જાય છે, શુદ્ધિની વૃદ્ધિ થતી જાય છે. હવે જયારે શુદ્ધિની વૃદ્ધિ થતી જાય છે તે વખતે એનો દેહ એનું મન અને વચનની કઈ ક્રિયા હોય એનું પણ વર્ણન ખાતે કરવામાં આવ્યું છે. કેમ કે આપણે સાથે દેહ પણ છે, આત્મા અને દેહ ક્ષેત્ર છે, તો અંતરંગ શુદ્ધિના પ્રમાણમાં અંદર આપણી જે દૈહિક ક્રિયા છે, આપણી ચિંતનની ક્રિયા છે, આપણા વચનની ક્રિયા છે, બધી બાબતમાં ફરક પડતો જાય છે. એટલે અંતર શુદ્ધિના વર્ણન તો કેમ કહેવાય, બીજું વિશેષ તો શું કહેવું, તો એનું વર્ણન પર્યાય અપેક્ષાએ કરવામાં આવ્યું છે કે ભાઈ એના મન વચનના કાયાના યોગોની અંદર કેવી રીતે ફેરફારો થાય એનું વર્ણન કરવામાં આવ્યું છે અને સાથે સાથે અશુદ્ધિ કેટલી જાય એનું વર્ણન કરી અને શુદ્ધિનું લક્ષ કરવામાં આવ્યું છે. આ બધી વાતો થોડીક કઠિન છે. અહીંયા જેટલી શુદ્ધિ થાય એ પ્રમાણે અહીંયા પણ એના જીવનની અંદર ફેરફારો થતા જાય છે, સમગ્ર જીવનમાં ફેરફાર થતા જાય છે. એ ફેરફારનું વર્ણન કરવામાં આવ્યું છે કે એ ફેરફાર બાહ્ય દ્રષ્ટિ જીવોને ખબર પડે પણ અંતરની શુદ્ધિનો ફેરફાર એ બાહ્ય દ્રષ્ટિ જીવનો પકડાય નહીં. તો શ્રીમદ રાજચંદ્ર પોતે પોતાને આત્મદર્શન થયું 1947 ની અંદર. આ કાવ્યની રચના થઈ છે 1953 ની અંદર. તે વખતે એમની દશા ઘણી ત્વરાથી વધતી હતી, અંતરની દશા. અને એમને એવી ભાવના ભાવી, લગભગ મુનિ દશા જેવી એમની દશા થઈ ગયેલી. અને એમને ભાવના ભાવી કે અપૂર્વ અવસર અમને ઘેરો ક્યારે આવશે, ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ. જો અંતર અને બાહ્ય એ બંને ગ્રંથિ અમારી ક્યારે છૂટશે? ગ્રંથિ એટલે ગાંઠ, અંતર પરિગ્રહ અને બાહ્ય પરિગ્રહ, એ બંનેની ગાંઠો અમારે ક્યારે છૂટી જાય? તો બાહ્ય પરિગ્રહ 10 પ્રકારના છે, અંતર પરિગ્રહ 14 પ્રકારના છે. તો પોતાને પૂર્ણ થવાની ભાવના એમને ભાવી છે. અને આપણે ચાર કડી આપણે પૂરી કરી છે. આજે આપણે પાંચમાંથી શરૂઆત કરીશું. થોડું અઘરું તો છે જ, આ કઈ એવી વાત નથી કે બહુ સિમ્પલ કરવા જઈએ, ઘણું તો પણ જેટલું થઈ શકે એટલું થાય, એથી વિશેષ થઈ શકે એવું છે ને કે વિષય જ એવો, વિષય જ ગહન છે, વિષય જ અંતરનો છે. હવે અંતરના વિષયને બહુ તો થોડા સાદા શબ્દો વાપરી શકીએ, પણ છતાં તત્વો તો જે છે તે છે. એટલે થોડુંક આ વાત સમજવી થોડી કઠિન તો છે જ. તો આપણે ચાર કડી સુધી પૂરું કર્યું છે અને પાંચમીમાં આવે છે કે સંયમના હેતુએ યોગ પ્રવર્તના સ્વરૂપ લક્ષે જેન આજ્ઞા આધીન જો તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં અંતે થાય નિજ સ્વરૂપમાં લીન જો. સંયમના હેતુએ યોગ પ્રવર્તના. હવે યોગની આપણે કાલે વાત કરેલી કે 15 પ્રકારના યોગ છે એમાં, એટલે મનના યોગ 4 પ્રકારના, વચનના 4 પ્રકારના અને કાયાના 7 પ્રકારના એનું વર્ણન છે શાસ્ત્રમાં એવા. પણ આ જે અમારા મન વચન, ટૂંકમાં મન વચન અને કાયાની ક્રિયા અમારી એવી રીતે પ્રવર્તે કે માત્ર એનું લક્ષ સંયમ હોય. હવે સંયમ પ્રત્યે અમારી દ્રષ્ટિ છે, સંયમ એટલે મુનુપદનું ધારણ, એટલે કે પંચમહાવ્રત, 5 સમિતિ, 3 ગુપ્તિ આદિનું ધારણ કરવું એને સંયમ કહે. અને બીજો સંયમ બહુ ટૂંકામાં કે તો 12 પ્રકારનો સંયમ કહેવામાં આવે છે. એટલે કે પંચમહાવ્રત દ્વારા હિંસાનો સંપૂર્ણ ત્યાગ, છકાઈની હિંસાનો ત્યાગ અને પંચ વિષયનો ત્યાગ, આને સંયમ કહેવામાં આવે છે. પાંચ વિષયનો ત્યાગ અને છકાઈની હિંસાનો ત્યાગ એને સંયમ. તો કે અમારે તો હવે સંયમિત અમારું જીવન થઈ જાય અમે ઈચ્છીએ છીએ. એવું અમારું જીવન સંયમિત થઈ જાય કે અમારા નિમિત્તે જગતના કોઈ પણ જીવને કંઈ પણ દુઃખ ન થાય એવી અમારી ભાવના છે, તો અમારા યુગની પ્રવર્તના એવી થવી જોઈએ કે સંયમના હેતુ. અને એ પણ જેન આજ્ઞા આધીન જો, જીનેશ્વર દેવે જે જે આજ્ઞાઓ આ સંયમ માટે કહી છે આજ્ઞાને આધીન. તો કેવી આજ્ઞા કરી છે? કે એમને પંચમહાવ્રત હોય, સાધુ હોય એને પંચમહાવ્રત હોય. પંચમહાવ્રત શા માટે છે? કે સંપૂર્ણ અહિંસા, એમના અંતરમાં અહિંસા પ્રગટી ગયેલી છે અને બાહ્યમાં પણ એમના નિમિત્તે કોઈની હિંસા ન થાય. એટલે કે જૈન સાધુ હોય એ પોતાને માટે કોઈ પણ હિંસાની પ્રવૃત્તિ ન કરે, રાંધવાની પ્રવૃત્તિ જૈન સાધુને ન હોય, છકાઈનું કોઈ પણ જાતની એકંદ્રિયની પણ હિંસા ન થાય એવું એ ધ્યાન રાખે. બહાર આહારને માટે પ્રવૃત્તિ કરવા ગયા હોય તો જો વચ્ચે ઘાસ કેવું હોય તો પાછા વળી જાય, ઘાસ ઉપર પગ મૂકી અને જૈન મુનિ ચાલે નહીં. કેમ કે એના દ્વારા જે એકંદરીય ઘાસ છે એમાં પણ જીવ છે, તો એને એટલું દુઃખ થાય તો એમની પ્રવૃત્તિ ના થાય. પાણી હોય તો પાણીની અંદર જૈન મુનિ નદીમાં ના ચાલે, અને જો ચાલવું પડે તો એને પ્રાયશ્ચિત લેવું પડે, કેમ કે બધા દર્શનો એ પાણીમાં જીવ છે એવી વાત કરી છે, કોઈને કોઈ રીતે બીજી રીતે વાત મૂકી છે. તો પાંચે પાંચ જે એકંદરી જીવો છે, અને ત્રસના જીવોની તો હિંસા હોય જ નહીં મુનિને, એમના આહારની અંદર કોઈ અશુદ્ધ આહાર તો હોય જ નહીં, પણ એકંદરીયની પણ હિંસા એમના દ્વારા ન થાય એનું પોતે ધ્યાન રાખે, એટલે પોતાને માટે કોઈ એમને રાંધવા કરવાનો તો પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી. પણ કોઈપણ ઠેકાણે હાલતા એમની ચાલવાની આ બધો શા માટે કહેવામાં આવ્યું છે કે એમનું જે મન છે એ મન હંમેશા જાગૃત રહે, એટલે માટે એનું વિધાન શાસ્ત્રમાં ગણો કે તમારે આ પ્રમાણે વર્તવું, એવું વિધાન શાસ્ત્રમાં કરવામાં આવ્યું. આ પ્રમાણે તમારે વર્તવું, આ પ્રમાણે તમારે ખાવું, આ પ્રમાણે તમારે ચાલવું, આ પ્રમાણે તમારે બોલવું, એ પ્રત્યેકે પ્રત્યેક ક્રિયા કેવી રીતે મુનિએ કરવી એનું શાસ્ત્રમાં વર્ણન છે. એટલે કે એ પ્રકાર જો ક્રિયા કરે તો શું થાય, એક તો એમના નિમિત્તે કોઈ પણ જીવને દુઃખ ન થાય, કોઈ પણ જીવની હિંસા ન થાય, અને પોતે જાગૃત રહે. મુનિને ચાલવાને માટે કહ્યું છે કે નીચી નજર રાખી અને 4 ફૂટ સુધી એમની નજર જાવી જોઈએ. આમ આમ ઊંચા આમ આમ ઊંચું જોઈ આડાવડું જોઈને મુનિ ન ચાલે, એક એક પગલું ભરે તો બરાબર એમની નજર નીચે હોય કે જેથી કરીને કોઈ જંતુ આપે એના પગલે ન દબાઈ જાય. અગર તો કોઈ એકંદરિયાદી જેવો ન દબાઈ જાય એને ઇરિયા સમિતિ કહે છે. વચન બોલે તો નિર્દોષ વચન બોલવું જોઈએ કે જે વચન દ્વારા કોઈ પણ જરા પણ દુઃખ ના થાય. સત્ય હિત મિત્ર અને પ્રિય વચન હંમેશા એમને બોલવું જોઈએ. જૂઠું તો બોલાય જ નહીં, સાધુને શું લેવું જૂઠું બોલે, જૂઠું બોલાય નહીં. કોઈનું આપ્યા વિનાની કઈ પણ ચીજ લે, એક સળી પણ મુનિ ન લે. તમારે મુનિને આહાર આપવો હોય તો તમારે એને આમંત્રણ આપવું પડે, એ તમે આમંત્રણ આપો, પછી એમને શુદ્ધ આહાર હોય તો જ એ આહાર લે, નહીતર આહાર લે નહીં. અને એમાં પછી કેટલી બધી એમાં વિધિઓ છે અને એમાં રિસ્ટ્રિક્શન સાથે ઘણી વાતો, બહુ વિસ્તાર તો ઘણી વાતો છે. કોઈનું ન દીધેલી એક સળી પણ નહીં લઈ શકે, રસ્તામાં કોઈ વસ્તુ પડે તો ન લઈ શકે, કઈ પણ વસ્તુ ન કરી શકે. પૂર્ણ બ્રહ્મચારી હોય, કોઈ પણ સ્ત્રી આદિ એમને હોય જ નહીં, અને કોઈ પણ પ્રકારનો પરિગ્રહ ન હોય મુનિને, કોઈ પણ પ્રકારનો પરિગ્રહ હોય જ નહીં. એટલે કે દિગંબર મુનિને કપડું પણ હોતું નથી, કપડા જેટલું પણ પરિજ્ઞા હોતી, પણ મુનિ પાસે હોય છે શું, એ કમંડળ હોય ને એક પીછી હોય અને શાસ્ત્ર, આ 3 વસ્તુ મુનિ હંમેશા રાખે. બીજું જૈન મુનિ બીજું કઈ રાખી ન શકે. કમંડળ એટલા માટે રાખવામાં આવે છે કે શૌચ આદિ ક્રિયા પછી સાફસૂફી માટે, એટલે જેથી કરીને શાસ્ત્ર આદિ વાંચન જયારે કરે તે વખતે શાસ્ત્રની આસાધના ન થાય. પીછી એટલા માટે રાખે જ્યાં બેસે ત્યાં કોઈ પણ જંતુ બંતુ કીડી આતે કશું નથી, તેને બરાબર પીછી બહુ કોમળ હોય પીછીથી સાફ કરીને પછી પોતે બેસે. તો આ બધા નિયમો હોય છે, એમને ભૂમિસયનો હોય છે. એક જ વખતનો આહાર એમને લેવાનો, એ પણ ઉભા ઉભા આહાર લેવાનો, એક જ વખત આહાર લેવાનો. મુનિ 2 વખત આહાર ન લે દિવસની અંદર, એક જ વખત પાણી પીએ, બસ પીધું એ પીધું, પછી 24 કલાક પછી ફરી 24 કલાકમાં એક જ વખત મુનિ પાણી પીએ, 2 વખત પાણી ન પીએ. જૈન મુનિ 2 વખત પાણી ન પીએ, રાત્રે તો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી, રાત્રે તો પાણી પીએ જ નહીં, પણ દિવસે પણ એક જ વખત આહાર ને એક જ વખત પાણી. આ બધા નિયમો તો અમારે આવો, આ બધા સંયમના હેતુઓ છે. એટલે આ સંયમ, મૂળ સંયમ શું છે, અહિંસા. પૂર્ણ અહિંસા પોતાને પાળવી છે તો એ આ બધા સાધનો એને માટે છે કે પૂર્ણ હિંસા પોતે પાળે. હિંસા બે પ્રકારની છે, સ્વરૂપ પોતાના સ્વરૂપની હિંસા, એટલે કે જેટલો રાગ દ્વેષ આદિ ભાવ ઉઠે એટલી સ્વરૂપની હિંસા થાય છે. રાગનો ભાવ ઉઠે તો સ્વરૂપની હિંસા થાય, એટલે કે જેટલી શુદ્ધિ થાય છે અંતરની એટલી હિંસા એમને ટળી છે. અને અંતરની એમને એટલી શાંતિ પ્રગતિ છે કે એમના સાનિધ્યની અંદર કદાચ વાઘ આવે અને બાજુમાં બિલાડું હોય, અગર તો બકરું હોય તો વાઘ બકરા પર હુમલો ન કરે. તેમનો પ્રભાવ મુનિનો એટલો હોય છે. આ વાત માત્ર જૈન દર્શનમાં કહી છે એવું નહીં, પતંજલિ યોગશાસ્ત્ર, પતંજલિ બહુ મહત્વપૂર્ણ સમર્થ પુરુષ હતા, એમને યોગશાસ્ત્રની રચના કરી છે, એમાં પણ એમને આ સૂત્ર મૂકેલું છે. અહિંસા પ્રતિષ્ઠાયામ તન સન્નિધો વેર ત્યાગ, જેના અંતરમાં અહિંસાની પ્રતિષ્ઠા થઈ છે એના નિમિત્તે બીજા પ્રાણીઓનો વેરભાવ ભૂલી જાય છે. આ પતંજલિનું સૂત્ર છે. પતંજલિ મહર્ષિ મહાન યોગી હતા. તો જૈન દર્શનની અંદર આ વાત કરી છે અને દર્શનમાં પણ આ વાત કરી છે. અહિંસાની અંતરમાં એટલી પ્રતિષ્ઠા છે કે એના સાનિધ્ય માત્રથી બિલાડી હોય તો ઉંદરને ન મારે, મુનિના સાનિધ્યમાં બિલાડી ઉંદરને ન મારે, વાઘ હોય તો બકરાને ન મારે. ભગવાનના સમસરણની અંદર વાઘ અને સિંહ પણ આવે અને બાજુ બકરું પણ હોય, એટલી બધી ભગવાનના અંતરની પ્રતિષ્ઠા છે કે આ એનો વેર ભૂલી જાય, એટલો એનો પ્રભાવ છે. તો આ અંતર અહિંસાની વાત છે. તો કે અમે અમારા મન વચન અને કાયાના યોગ એવું જ કામ કરે કે અમારો જે સંયમ છે, પૂર્ણ સંયમ, પૂર્ણ સંયમ એટલે પૂર્ણ અહિંસા. અંતરંગની પૂર્ણ અહિંસા એટલે કે પોતાના સ્વરૂપની પૂર્ણ શુદ્ધિ. એ પૂર્ણ શુદ્ધિ થાય એટલે રાગ દ્વેષનો એક અંશ પણ રહે નહીં, રાગ દ્વેષનો એક વિકલ્પ પણ ઉઠે નહીં, ક્યાંય મારા તારા પણ તો એમને હોય જ નહીં. પૂર્ણ વિતરાગ દશા પ્રગટે, તો સંયમ પહેલા પ્રગટે અને પછી પૂર્ણ વિતરાગ દશા પ્રગટે. એટલે કે છઠ્ઠે સાતમે ગુણસ્થાને કે ત્રણ કષાયનો અભાવ થાય અને ચારે ચાર કષાયનો અભાવ બારમે ગુણસ્થાનકે થાય અને તરમે ગુણસ્થાનકે પૂર્ણ પવિત્ર દશા પ્રગટે. માત્ર એક યોગ, અતિ અલ્પ યોગ બાકી રહે, એ પૂર્ણ જ્યારે ચૌદમે ગુણસ્થાનકે પ્રગટે. તો અહીંયા એ વાત કરી કે અમારા મન વચનના કાયાનો કોઈ જગતની કોઈ ક્રિયા પ્રત્યે હવે રહેતા નથી કે અમારે આ જોયું છે, આ જોયું છે કે અમારા દેહ ટકાવો છે, આ કરવું. ના, એક અમારો દેહ છે એ અમે પૂર્ણ ન થઈ ત્યાં સુધી એને ટકાવવો પડશે, એટલા પૂરતી પણ એ પણ ભગવાનની આજ્ઞા પ્રમાણે અમારે દેહ, નહીં તો દેહ ન ટકે તો કઈ વાંધો નહીં. મુનિ પોતાના દેહની કોઈ પરવા કરતા હોતા નથી. મુનિ કોઈ એમ કે તમે હવે તમારે પીવું હોય તો અમે તમારા હાથે બનાવીને ખાવ, આ બધું તમને આપીએ છીએ, તમે રાંધીને કહો. મુનિ કદી ન કરે, દેહ પડી જાય તો કશો વાંધો નહીં. એ હિંસા અંતરમાં એટલી હોય છે કે એમને એટલું પાપ પણ પોતે કરે એ સહન થાય નહીં, પોતાના હાથે ન કરે દેહની. કેમ કે દેહથી તો પોતે અલગ થઈ ગયા છે. જ્ઞાનીઓનું મુખ્ય ચિહ્ન જ એ છે કે દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, દેહથી અતીત તો જ્ઞાનીની દશા વર્તી જ રહી છે. ગીતામાં કહ્યું છે કે સ્થિતા પ્રજ્ઞ, સ્થિતપ્રજ્ઞ થઈ ગયા છે. એની પ્રજ્ઞા એટલે જ્ઞાન અંતરમાં સ્થિર થઈ ગયું છે. અને જ્યાં અંતરમાં સ્થિરતા થાય છે જ્ઞાનની, ત્યાં અંતરંગ શુદ્ધિ પ્રગટી ગઈ છે. હવે એ અંતરંગ શુદ્ધિ એવી પ્રગટીએ કે એના અંતરની અંદર એટલી બધી કરુણા હોય કે કોઈ પણ જીવની જરા પણ હિંસા ન થાય. દેહ છૂટી જાય કશું વાંધો નથી, જો એમને યોગ્ય આહાર ન મળે તો મહિના મહિના દિવસ સુધી આહાર ન મળે, છ છ મહિના સુધી આહાર ન મળે તો પણ મુનિને એમ ન થાય કે અયોગ્ય આહાર ન લે, પોતાના હાથે રાંધેલું ન લે, કોઈ આમંત્રણ ના આપ્યું હોય તો કોઈની પાસે માગે નહીં. યાચના પરિસહ સહન કરે, યાચના પરિસહ યાચના ના કરે મુનિ, મુનિ કોઈ પાસે યાચના નહીં કરે. તો અભી અમારા મન વચન ને કાયાના યોગની એવી પ્રવૃત્તિ કે સંયમના હેતુ અમારી પ્રવૃત્તિઓ જેના એ પણ કહે કે જીનેશ્વર દેવે જે પ્રમાણે આજ્ઞા કરી છે, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, પંચ મહાવ્રત અને 28 મૃગુણ પાળવાના જે કયા છે એ પ્રમાણે જ અમારી પ્રવૃત્તિ હો, અને તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં. અને આ અમારા જે યોગો છે, આ યોગની જે મન વચન કાયાની જે પ્રવૃત્તિ છે, એ પ્રવૃત્તિ દિશે ઘટતી 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 અંતે થાય નિજ સ્વરૂપમાં લીન જો. એટલે કે અમારું મન, અમારો ઉપયોગ, અમારું જ્ઞાન સર્વથા અમારા આત્માની અંદર સ્થિત થઈ જાય એવી અમને ભાવના ભાવે છે. એટલે કે પૂર્ણ વિતરાગ દશા અમને પ્રગટે, અમને વિકલ્પ પણ ના આવે, વિચાર પણ ના આવે, એક પણ વિચાર. ભારમે ગુણસ્થાનની પ્રાપ્તિ પછી ભગવાનને કોઈ પણ પ્રકારનો વિચાર હોતો ને, આપણે મનનો જે વિચાર કે એવી કોઈ વિકલ્પ ભગવાનને હોય નહીં. પૂર્ણ પિતરાગ દશા પ્રગટી ગઈ છે, પૂર્ણ એમનું જ્ઞાન અંતરમાં સ્થિર થઈ ગયું છે. અંતરંગ એમને જે જ્ઞાન પ્રગટ્યું છે, એટલે કે એ જ્ઞાન એ ઉપયોગ એટલો બધો શુદ્ધ થયો છે કે હવે અંતરમાંથી ક્યાંય બહાર જશે નહીં. મુનિમાં તો, મુનિ દશામાં તો જીવવું, ચાલીને ચાલવું, બોલતી વખતે ખ્યાલ રાખવો, આ બધી ક્રિયાઓ હોય ત્યારે પૂર્ણ અવસ્થાની અંદર તો આમાંની વાત નહીં. એકી વાત હતી કેમ કે તો બધું એનો બધું બહુ આપણે બહુ વિસ્તારથી વિચાર નહીં કરીએ, પણ મુનિ દશાની અંદર આમની આ વાત છે. તો એ સંબંધે સંયમના હેતુ એ યોગ પ્રવર્તન સ્વરૂપ લક્ષ્ય. અમારું લક્ષ્ય ક્યાં છે? પૂર્ણ સ્વરૂપ પ્રત્યે અમારું લક્ષ્ય છે. અમારા પૂર્ણ સ્વરૂપ, અમારા સ્વરૂપની પ્રાપ્તિ એટલે શુદ્ધિ તો અમને થઈ ગઈ છે, પણ હવે અમને પૂર્ણ શુદ્ધિ કરવાની છે. દિવસે દિવસે એક એક પગથિયું ચડી અને અમે પૂર્ણ શુદ્ધિ ક્યારે પ્રાપ્ત કરી, એટલે કે અમારા મન વચનના કાયાના યોગો પણ હવે સ્થિર થઈ જાય. મન વચનના કાયાના યોગોની પણ ચંચળતા અમને જોઈતી નથી. તો જેમ 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 ઉપર શ્રેણી જતા જાય, જેમ 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 અંતરંગ શુદ્ધિ થતી જાય, તેમ તેમ એમના મનની એટલી બધી અંતરંગની શુદ્ધિ થાય કે એમને મુનિ તો એવા હોય કે એમને કોઈ વખતે તો વિકલ્પ પણ ના, વિકલ્પ રહી અને હજારો વખત પોતાના સ્વરૂપને સ્પર્શે મુનિ, એવી અંતરંગની એમની દશા હોય, પૂર્ણ આનંદની દશા. થોડુંક પ્રમાદ છે એમાં, કેમ કે એક ચાર કષાયનો અભાવ થયો છે, એમાં ત્રણ કષાયનો અભાવ થયો છે. એક સંજલન કષાય એમને બાકી કષાય, એટલે રાગ દ્વેષનો ભાવ કેટલો રહ્યો છે? સંજલન, સંજલન કષાય કેવો હોય કે જેમ પાણી ઉપર આપણે લીટી દોરી તો કેટલો વખત ટકે, એટલો જ અલ્પ કષાય રહ્યો છે. તો એક કોઈ કોઈ વૃત્તિ એવી થાય, એ પણ કષાયની વૃત્તિ એટલે કોઈ રાગ દ્વેષની વૃત્તિ નહીં, પણ પ્રભુની ભક્તિ આદિ ભાવ એવા જે શુભ ભાવની વાત છે. અગ્ન આપણે જે મુનિ સૈન દર્શનમાં જેને મુનિ કહેવામાં આવે છે, એ મુનિને પાપની ક્રિયા તો કોઈ હોય જ નહીં, કેમ કે એને તો અહિંસા વ્રત તો લીધું છે, પાપની ક્રિયા હોય જ નહીં. એમને જે કઈ ક્રિયા શુભ ક્રિયા હોય, એ શુભ ક્રિયા અહિંસા છે, એ પણ એમને જોઈતી નથી. તો એ સમગ્ર અહિંસા પોતાને પ્રાપ્ત થાય, તો અમારા યોગ એ પ્રમાણે વર્તે એવું અમે ઈચ્છીએ છીએ, એવી ભાવના કરી છે. અમે શુદ્ધતાના એ સ્તરે અમે પહોંચી. હવે આગળ કહે છે, પંચ વિષયમાં રાગ દેહ વિરતતા, પંચ પ્રમાદે ન મળે મનનો ક્ષોભ જો, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ પ્રતિબિંબ વિચરવું ઉદયાધીન પણ વિતલોભજો. તો અહીંયા કહે છે કે પંચ વિષયમાં રાગ દેહ વિરતતા, પાંચ જે વિષય છે, ઇન્દ્રિયના જે વિષયો છે, એમાં અમને જરાય પણ રાગ. મુનિને મુનિપદ પ્રગટ થાય એટલે કોઈ પંચ પંચેન્દ્રિય વિષયો પ્રત્યે એમને રાગ ન હોય જરા પણ. એટલે અહીંયા એ ભાવના ભાવી છે કે અમે અત્યારે ગ્રહસ્થ દશામાં છીએ, થોડોક અમને રાગ છે વિષય પ્રત્યે, અતિ અલ્પ, ઈચ્છાપૂર્વકનો નહીં ઉદયપૂર્વકનો, એ પણ હવે અમારે જીવતો નથી. પંચ વિષયમાં રાગ દેહ વિરસતે, રાગ દ્વેષ રહિત પંચ વિષયમાં તમને રાગ દેહ હોય જ નહીં. મુનિને ન હોય જરા પણ જગતના. એટલે પાંચ ઇન્દ્રિયને એમને જીતી લીધી હોય છે, પાંચે પાંચ ઇન્દ્રિયોનો એમને જય કરી લીધેલો હોય છે. એમને પાંચ ઇન્દ્રિયનો જય એવો કરેલો હોય છે કે એની કલ્પના સામાન્ય જીવ ન કરી શકે. એમને પોતાને સ્પર્શેન્દ્રિયનો એમને જય કર્યો છે. એટલે ગમે એટલી ઠંડી પડતી હોય, બાય બરફ પડતો હોય, મુનિને જરાય એમનું અંતર ચડે નહીં. એમનો સામ્ય ભાવમાં જરાય ફરક પડે, એમની શાંતિ બાયમાં આવું હોય પણ એમની શાંતિમાં જરાય ચલાય. એમને એમ ના થાય કે હવે કોઈ તાપ કરી દે અહીંયા તો મને ઠીક પડે. પોતે નગ્ન દિગંબર હોય, તાપ કરાય કરાય એવું એમને થાય જ નહીં. એટલે એટલી બધી અંતરમાં શુદ્ધિ હોય ને અંતરમાં એટલી બધી સ્થિરતા હોય કે આવા પરિસરો પણ એમને કઈ સ્પર્શ કરતા જ નથી. જીતી લીધું એટલે શું સ્પર્શ કરે? મુનિએ 22 પ્રકારના પરિસરો જીતી લીધા છે. 22 પ્રકારના પરિસરો મુનિ સહન કરે છે એવું ને જીતી લીધા છે. તો પંચ વિષયો એમને જીતી લીધા છે એટલે એમને મુમિ સહન હોય, કોઈને પથારી પથારી ના હોય એમને. કેમ કે એમને તો આપણને એમ લાગે કઈ ખૂંચતું હોય, જરાક સેજ ઉપરની ચાદરે જરાક ઘડી વળી ગઈ હોય તો એ ખૂંચે આપણને, એ જરા ઠીક હોય. ત્યાં તો એવું હોય વાત જ નથી. કેમ કે એમને એમને કઈ સ્પર્શ જ કરતું નથી. એમની અંતરંગની સ્થિતિ એટલી સુખરૂપ હોય છે, એટલું એમને અંતર સુખ પ્રગટી ગયું છે કે આ આટલું બાહ્ય દુઃખ તમને કઈ ખ્યાલમાં આવે નહી. તો એમને ભૂમિ શયન હોય છે. એ ભૂમિ શયનની અંદર પણ કોઈ વખતે તો શિયાળાની અંદર મુનિ નદીને કિનારે હોય, નદીને કિનારે. ચોમાસાની અંદર કોઈ વખતે મુનિ ઝાડની નીચે ઉપર ટપક 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 પાણી પડે તો એમને અંદરની થાય. અને ઉનાળામાં પર્વતના શિખર ઉપર હોય મુનિ. કઈ એમની જરાય ડામાડોળ સ્થિતિ ન થાય એવા મેરુ જેવા અચળ હોય છે એમના. એટલા પરિણામ એવા છે કે બુદ્ધિપૂર્વક આપણે એમ કે મારે એમ કે ભલે ગમે એટલી ઠંડી પડે પણ મારે કઈ જરાય પણ કઈ ઓઢવું નથી, અરે કઈ કરવું એવો કોઈ ભાવ મળીને હોતો નથી. એવું સહજ એમનું જીવન હોય છે. એમને કોઈ કઈ પણ એમને હઠપૂર્વકની કોઈ ક્રિયા હોતી નથી. સહજ એમનું જીવન, એમને કોઈ ઠંડી ગરમી આદિ કશું કઈ સ્પર્શ કરતું. કેમ? પંચ વિષય એમને જીતી લીધા છે. તો પંચ વિષયને જીતવો આવું જીતવું. જગતને કોઈ પણ બાહ્ય પદાર્થ એને ન ચલાવી શકે. કોઈ જગતનો બાહ્ય પદાર્થ એને ચલાવી શકે. વંદે ચક્રી ચક્રી તો પણ મળે ન માનજો. ચક્રવર્તી રાજાઓ એમને વંદન કરતા હોય પણ એના અસરો એમને થાય નહીં કઈ. તો એ પાંચ ઇન્દ્રિયો જીતી લીધી છે. પાંચે પાંચ ઇન્દ્રિયો એમને જીતી લીધી છે. અને આગળ શું વાત કરી? પંચ પ્રમાદે ન મળે મનનો ક્ષોભ જો. એમને પાંચ પ્રમાદ નથી. પંચ પ્રમાદ લગભગ જીતાઈ ગયા, પૂર્ણ નથી જીતાઈ ગયા. પંચ પ્રમાદ એટલે વિષય, કષાય, સ્નેહ, નિંદ્રા. પ્રમાદે નિંદ્રા એમને જીતી લીધી છે. આપણે ગઈકાલે વાત કરી કે મુનિ નિંદ્રા કેટલી હોય, આંખ બંધ કરીને ઉઘાડી એટલી. આપણે જેમ 4 કલાક હોય તેમ ઘસઘસાટ એવું મુનિને ઊંઘ ના હોય. મુનિ છતાં સુતા ન હોય. મુનિ તો એક પડખે થોડી સૂવે, એ પણ 4-1 વાગે સવારે દરેક પડખે જરા કાઢા થાય, જાગૃત હોય. અને ઊંઘી જાય તો કેટલું આંખ બંધ કરી બસ. વધારે વધારે અંતર્મુહૂર્ત, વધારે વધારે અંતર્મુહૂર્ત હોય પ્રથમ દશામાં. 48 મિનિટથી વધારે ઊંઘ હોય તો મુનિ કહેવાતા નથી જૈન દર્શનમાં. એકી સાથે જો મુનિ 48 મિનિટ વધારે સૂવે એને મુનિ જૈન દર્શનમાં ગણવામાં આવતા નથી. પણ જયારે ઉત્કૃષ્ટ દશા મુનિની હોય ત્યારે તો 0.25 સેકન્ડની જ એમને ઊંઘ હોય છે. એટલે 5 મિનિટ 10 મિનિટનું એમ બેઠા બેઠા આમ ચોખ્ખું ખાઈ લીધું કોઈ વખતે નીચે દશામાં, ઊંચી દશામાં નહીં. આટલી એમને ઊંઘ હોય. આમ નિરાતે ગાદી નાખીને આપણે જેમ હોઈએ એવું મુનિ નથી. કારણ શું? એ પોતાના ધ્યાનમાં એમને એટલું બધું સુખ હોય છે, એટલી તલીનતા હોય છે, એમને અંતરનો એટલો બધો આનંદ હોય છે, એટલો આનંદનો ઉભરો હોય છે કે એમને ત્યાં પ્રમાદ આવતો જ નથી, ઊંઘ આવતી જ નથી એમને. પણ તેમ છતાં શરીર છે, શરીર ને શરીર નો ધર્મ છે, એટલે થોડો એમને થાક શરીર નો લાગે, અલ્પ એથી જરાક આડા. ક્યારે? સવારે 4 વાગે. આખી રાત તો બેઠા હોય, મુનિ આખી રાત બેઠા હોય, સવારે 4 વાગે થોડાક એક પડખે, એ પડખે સુવે, છતાં નહીં સુવે, એક જ પડખે, અને તે પણ સુતા સુતા જાગતા જ હોય, અને જોલું આવી ગયું તો બસ એટલું જ, એથી વધારે નહીં. આવી મુનિ દિશા. એટલે કે આ પંચ વિષય આદિથી કોઈથી અંતરનો એને ક્ષોભ થતો જ નથી, એમની પ્રબળ શાંતિ હોય છે. એવી શાંતિ હોય એ શાંતિને ભંગ કરવાને માટે જગતની અંદર કોઈ સાધન જ નથી. જંગલમાં મુનિઓ રહે, મુનિઓ કઈ મકાનમાં રહેતા હોતા જ નથી, તો જંગલની અંદર તો એમને વાઘનો આદિનો બધાનો ભેટો થાય, એ વાતો મતલબ આવે છે પછી પાછળની ગાથામાં. અને કદાચ વાઘ હુમલો પણ કોઈ મુનિ ઉપર કદાચ પૂરોનો વેર હોય તો કરે, પણ એની અંતરની શાંતિ નહીં તૂટે. એની અંતરની શાંતિ સુકોશલ મુનિ હતા, એને ગયા ભવની માં હતી, એમની વેરી થઈ અને શિયાળ થઈ, એનું અહીંયાથી સાથળમાંથી માંસ ખાય છે, એવું શાસ્ત્રમાં દૃષ્ટાંત છે. તો મુનિ ના ચડે, ભગવાન ભાઈને કાનમાં ખીલા ઠોકેલા, ખબર નથી કોને ખબર, પૂછ્યું નહીં ભગવાન મહિર, મારો કઈ વાઘ ગુનો કે તું મારા કાનમાં કેમ ખીલા ઠોકે છે, ના કઈ. તો એમની દશા એવી અંતરની, એટલે કોઈ આ કોઈ હઠપૂર્વકની દશા છે એમ કે ભલે ગમે થાય, ગમે એટલું મારે દુઃખ સહન કરવું જોઈએ, હું મુનિ છું, એવો ભાવ મુનિ નથી હોતો સાચા મુનિ ને. તો એમની સહજ દશા હોય છે, એમને અંતરમાં એવો ભાવ આવે જ નહીં. એવી પોતાની અંતરની એટલું ધ્યાન તીવ્ર એમનું હોય છે, એટલું તીવ્ર ધ્યાન હોય છે, અને ધ્યાનનું એટલું અનંત સુખ હોય છે કે એ સુખને આગળ આ દુઃખ ગણાય નહીં. જેમ કે આપણે નાટક જોવા ગયો હોય અને ખૂબ નાટકમાં મૂવીમાં ખૂબ રસ પડી ગયો કે નાટકમાં ખૂબ રસ પડી ગયો તો મચ્છર કરડે તો આપણે ખ્યાલ આવે કશું નહીં, કેમ કે બહુ આનંદ આવે છે. તો અહીંયા એટલો બધો આનંદ હોય છે કે આવો પરિસર હોય તો એમને કાંઈ હોતું ખબર જ નથી, એટલી તીવ્ર એમની દશા હોય છે. કે પંચ વિષયમાં રાગ દે વિરતતા, પંચ પ્રમાદે ન મળે મનનો એમનો ક્ષોભ જ ન થાય, એમની શાંતિ કોઈ ડગાવી ન શકે. ગડબડાટ થાય અને મોટો ધરતીકંપ થયો હોય એ તો મેરું જેવા અચળ હોય છે, મેરું ડગે પણ મનડા ના ડગે, એનું મન ડગતું નથી, એવું સ્થિર શાંત પ્રશાંત પ્રશાંત ભગવાન પ્રશાંત વાહિતા કહે છે. એને બૌદ્ધ દર્શન પ્રશાંત વાહિતા, પ્રશાંત વાહિતા શબ્દ છે, બૌદ્ધ દર્શનનો શબ્દ છે. તો મુનિને પ્રશાંત વાહિતા હોય છે, એટલું સહજ શાંત સ્વરૂપ હોય છે કે જે શાંતિને જગતની કોઈ પ્રતિકૂળતા, ભગવાન કોક આવી અને તલવાર એનો પગ મરે અને આ પગના બે ટુકડા કરી નાખે તો મુનિને એની શાંતિનો ભંગ નથી થતો, એટલી બધી શાંતિ હોય છે. આ કોઈ કહેવાની વાત નથી, કોઈને કહેતા બધા ગપ્પા મારે છે કે હું છે કે, કેમ કે એ દશાની એને કઈ ખ્યાલ આવે નહીં. સામાન્ય જીવને આ વાતનો ખ્યાલ આવવો બહુ મુશ્કેલ છે, પણ આ વસ્તુ એમ જ છે. ક્રાઇસ્ટના જીવનમાં જુઓ ને, ક્રાઇસ્ટને ક્રોસ ઉપર ચડાવે છે, શું કહે છે? મને ક્રોસ ઉપર ચડાવ્યો એમ કહે છે, શું કહે છે? ભગવાન આ બધાને તું માફ કરજે, એમને અજ્ઞાન છે, એમને ખબર નથી, શું કહે છે? એના અંતરમાં દયા જુઓ, શું કહે છે? પ્રભુ તું એને માફ કરશે. આ કઈ શક્તિ બોલી રહી છે? એ અંતરની પેલી શુદ્ધ શક્તિ, અંતર શાંત, જે અંતર જે શાંત દશા મુનિની હોય છે એ દશા બોલી રહી છે. આવા એટલી બહારનો કોઈ વસ્તુ વિક્ષેપ ન કરી શકે એને. એવા પ્રસંગો એના છે કે જે પ્રસંગો મુનિઓને ઘણીમાં ગયેલા હોય, એવા પ્રસંગો પણ છે બનેલા છે કે ભીતમાં ચણી દે એવા પરિસો, કોઈ કોઈ પુરુભોનું એવું કઈ ને કઈ હોય ને, એના દુશ્મન આદિ એવા હોય તો એવું પણ બને, પણ એમના અંતરમાંથી કઈ એના મારનાર પ્રત્યે, કેમ કે તો અહિંસાના અહિંસા એનામાં તો પ્રગટી ગઈ છે ને, સહજ અહિંસા પ્રગટી ગઈ છે, એટલે કોઈને કઈ પણ રીતે જરા પણ પોતાના નિમિત્તે દુઃખી ન થાય એવું એમનું આચરણ હોય છે. અને દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ પ્રતિબંધ પણ વિચરવું ઉદયાધીન પણ વિતલો ભજવું અને મુનિ એક ઠેકાણે ન રહે. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવના કોઈ પ્રતિબંધ નથી હોતો, દ્રવ્યનો પ્રતિબંધ નહીં. એટલે કે અહીં મારા બધા ઘણા ઠીક ઠીક શિષ્યો છે, તો સારી વાત છે, બધા મને આમંત્રણ આપે છે, તો આ સ્થળ બહુ સારું છે. ના, આ બધા દ્રવ્યથી ક્ષેત્રથી આ ચિત્ર બહુ સારું છે. એમને જે બાકી રહી ગયું છે તો કર્મ અનુસાર જે કઈ શરીરની ક્રિયા તે થાવ તો થાવ, ન થાવ તો ન થાવ. અમારી શરીરની અવિક ક્રિયા હોવી જોઈએ એવું એમને કઈ હોતું નથી. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ પ્રતિબંધ પણ ઉદયાધીન પણ વિતલો ભજવો, ક્યાંય પણ જરા પણ એમને લોભ કશાય ને ક્યાં વાત છે, કશું હોય નહીં. પરિગ્રહ નો સર્વથા અભાવ છે એટલે લોભ નો સર્વથા, એટલે લોભ નથી એટલે પૂર્ણ સંતોષ છે, એમને પરિપૂર્ણ સંતોષ છે. અવિની દશા છે, આવી અમારી મુનિની દશા અમને કેમ પ્રાપ્ત થાય એવી શ્રીમદેવ ભાવના કરે છે. એવી ભાવના કરે છે કે અમારી આવી દશા થાય, પૂર્ણતાને પહોંચવું છે ને, પૂર્ણતા પ્રગટવી છે ને. જેમ આપણે વેપારની અંદર નથી હોતા કે હવે વેપાર ચાલુ કરો પછી આમ થવું જોઈએ, આવો સ્ટોર થવું જોઈએ, આમ થવું જોઈએ, આટલું એ બધી આપણે જેમ કલ્પનાઓ હોય છે ને. કે બસ અમારે એક ભાઈ હતા કે હવે એક મિલ બનાવી, પછી બીજી બનાવી, ત્રીજી બનાવી, ચોથી બનાવી, તો બસ આટલું તો થવું જ જોઈએ, આટલું તો થવું જ જોઈએ. તો આપણે બધાને સંસારના પદાર્થો કેમ કેમ વધારે વધારે ભેરા થાય, પૈસા આદિ કેમ કેમ વધારે ભેરા થાય એમ થાય. અને મુનિને એમ હોય કે આ બધા પૈસા પૈસા બાજુ અમે સર્વથા કેવી રીતે છૂટીએ ને અમે ક્યારે જંગલમાં વિચારીએ એકલા અસંગ કોઈ પણ પ્રકારના દ્રવ્ય ક્ષેત્ર એવી મુનિ ભાવના થાય. અને સંસારીને કેમ લીલી વાળી વધે, કેમ છોકરા બોકરા બધા ઠીક રહીએ, કેમ પૈસા પૈસા બરાબર બેંક બેલેન્સ હોય, એવી કોઈ ભાવના નહીં. મુનિ ચક્રવર્તી પોતપોતાના રાજ છોડી છોડીને મુનિ થઈ નીકળી, રાજ છોડી. તો મુનિ તો આવી દશા હોય છે. અને પછી કે છે, ક્રોધ પ્રત્યે તો વર્તે ક્રોધ સ્વભાવતા, માન પ્રત્યે તો દીનપણાનું માનજો, માયા પ્રત્યે દીનપણાનું માનજો, માયા પ્રત્યે માયા માયા સાક્ષી ભાવની લોભ પ્રત્યે નહીં લોભ સમાનજો. આ એક એવી રીતે એમને લોભ ચાર કષાય, એ ચાર કષાય એટલે ક્રોધ, માન, માયા અને લોભ અમને ન હોય એ વાત આની અંદર કહેવા માંગે છે. કે અમને શું ક્રોધ પ્રત્યે અમને ક્રોધ હો, ક્રોધ પ્રત્યે ક્રોધ હો એટલે કે અમને ક્રોધ ન હો, ક્રોધ પ્રત્યે ક્રોધ હો. જે વસ્તુ આપણે ન ગમે એની ઉપર આપણે ક્રોધ કરીએ ને, જે વસ્તુ આપણે ન ગમે એની ઉપર આપણે ક્રોધ કરીએ, તો અમને ક્રોધ ગમતો નથી, તો ક્રોધ પ્રત્યે જ અમને ક્રોધ થાય એમ વાત કરે છે. ક્રોધ પ્રત્યે માન પ્રત્યે દીનપણાનું માનજો, દીન એટલે કે અમે વિનય થઈ, અમને વિનયનું માન, વિનય પ્રત્યે અમને માન થવું જોઈએ. અમારે માન બહુ મોટા અમે છીએ એવું માન કશાય અમારે પોસવો નથી. અમે ઘણા મોટા લોકો નથી કહેતા, થોડાક પૈસા થાય તો ઓહો અમારા જેવું તો કોઈ નહીં, અમારા જેવું તો કોઈ હોશિયાર નહીં, અમે જયારે થોડીક બુદ્ધિ વધારે તો ઓહો હો. એમને કાંઈ કોઈ પણ આઠ પ્રકારના મદ હોય છે, આઠ પ્રકારના મદ હોય જીવને, આઠ પ્રકારના મદ હોય. કોઈને રૂપ મદ હોય, કોઈને જ્ઞાન મદ હોય, બાયનું જ્ઞાન, આત્મજ્ઞાન વાળાને તો મદ હોય જ નહીં, બાયનું શાસ્ત્રનું બહુ જ્ઞાન હોય. અગર તો કોઈ વિદ્યા બહુ સારી જાણતા હોય, કોઈ કવિ હોય એ વિદ્યા બહુ સારી જાણતા હોય, કોઈ મોટો એસ્ટ્રોલોજર હોય, આ હોય એવા મોટા મોટા એ બધી વિદ્યાઓ, કોઈનું રૂપનું, કોઈને પૈસાનું અભિમાન હોય, કોઈને કુટુંબનું અભિમાન હોય, એમ આમને આઠ પ્રકારમાંથી એક મદ ન હોય જ્ઞાનીને, એક પણ મદ હોય જ નહીં. પણ મદનો પ્રતિપક્ષ જે નમ્રતા, મુનિ અતિ નમ્ર, વંદે ચક્રી તો પણ મને ન માન. ચક્રવર્તીઓ આવા સંતોના ચરણમાં પડે, પણ એમને એમ ન થાય કે અમારા અમે કઈ જેવા તેવા થઈ ચક્રવર્તી પણ અમારે પગે પડે એવો ભાવ અમને હોતો નથી. વંદે ચક્રવર્તી માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની, એટલે કે અમને માયા એટલે અહીંયા અમને માયા એટલે કપટ, અમારે કપટ તો કરવું જ નથી. જેવું કપટનો અર્થ શું છે કે જેવું મનમાં હોય એવું વચનમાં હોય ને એવું ક્રિયામાં હોય એ કપટ રહિત અવસ્થા છે. તો મુનિઓની કપટ રહિત અવસ્થા છે. તો અહીંયા શું કહે છે કે માયા પ્રત્યે એટલે છ કપટ નહીં, પણ માયા એટલે અમને પ્રેમ હોવો જોઈએ, સાક્ષી ભાવનો પ્રેમ છે. અમે દ્રષ્ટા ભાવ રહીએ, અમે સદાય દ્રષ્ટા ભાવ, જગતના કોઈ પ્રત્યે અમને કઈ રાગ દ્વેષ ન થાય, માત્ર અમે દ્રષ્ટા ભાવ એમને જોઈએ એવી એમની ભાવના હોય છે. અને લોભ પ્રત્યે ને લોભ સમાન, જો લોભનો લોભ કરવો છે એટલે અમારે લોભ જોઈતો જ નથી. પરમ સંતોષ, પરમ તૃપ્ત એમની અવસ્થા હોય છે. અને જ્ઞાનીઓ કહે છે કે અમે કૃતકૃત્ય છીએ. બધા દર્શનોમાં વાત કરી, બધા જ્ઞાનીઓ વાત કરી છે, અમારે જે કરવા યોગ્યું બધું અમે કરી નાખ્યું છે, અમે તો કૃતકૃત્ય છીએ. સંતોષ, પૂર્ણ સંતુષ્ટ, અંતરથી એમને એવો સંતોષ પ્રગટ્યો છે. તો જ્ઞાનીને અગર કોઈ એમ કહે કે તમે આવો ને અમારો રાજ સંભાળો, તો કે ભાઈ તારું રાજ તારી પાસે, અમે તો શહેનશાના શહેનશાહ છે. જ્ઞાની તો શહેનશાના શહેનશાહ છે. જ્ઞાની તો શહેનશાના શહેનશાહ છે. રામદાસ સ્વામી હતા, અકબરના વખતની વાત છે. અકબરે એમનું બહુ જ્યારે ભક્તિમાં બેસતા, તાનસેન એમના શિષ્ય હતા, રામદાસના શિષ્ય તાનસેન હતા, તો અકબરના દરબારમાં હતા. કેમ કે રામદાસ સ્વામી ને તમે અહીં લાવો, કે રામદાસ સ્વામી ના આવે તો શહેનશાહના શહેનશાહ છે, તમારે સાંભળવું ત્યાં આવો. રામદાસ સ્વામી તમે કહેશો તો તમને આવી અને તમારા દરબારમાં સંગીત સંભળાવે નહીં. કેમ? અકબર ઔરંગઝેબ જેવો નહોતો, બુદ્ધિશાળી હતો, તો એનું સંગીત સાંભળવાને માટે, એમની ભક્તિ સાંભળવાના માટે રામદાસ બીજું શું ભક્તિ કરતા, બીજું કોઈ સરળ સંગીત એમને હતું સાંભળવા માટે અકબર ત્યાં ગયા. એટલે જ્ઞાની તો શહેનશાના શહેનશાહ છે. સહન કે શાહ, જગતની કોઈ પ્રત્યે પણ છતાં પૂર્ણ સંતોષ છે. અંતરથી એમને એટલો સંતોષ છે કે જગતની કોઈ ચીજ ન જોઈ, અમારે જોઈતી નથી. સિમરાચંદ્ર એક ઠેકાણે લખેલું છે કે આ જગત સોનાનું થઈ જાય પણ અમને તો તૃણવત છે, અમને તો તણખલા જેવું દેખાય છે. આ જગત સોનાનું થઈ જાય પણ અમને તણખલા જેવું છે. સમગ્ર જગતની સંપત્તિ જ્ઞાનીઓને તણખલા જેવી લાગે છે, તુચ્છ લાગે છે, એમાં ક્યાંય એમનું મન જોડતું નથી. શિવાજી મહારાજ પોતાનું રાજ રામદાસ એ બીજા રામદાસ એમને આપી દીધું કે આપ ચલાવો, તો કે હવે તું ચલાય. રામદાસ પોતે રાજ ચલાવે બે હે નહી, અર્પણ કર્યું, શિવાજી અર્પણ કરેલું, ગુરુને અર્પણ કર્યું. એટલા માટે એમનો ભગવો ઝંડો, શિવાજીએ ભગવો ઝંડો લખાયો. તો જ્ઞાનીઓ તો શહેનશાહ ના શહેનશાહ છે. કેમ? કે જગતનું રાજ તો એમને તુચ્છ છે. અંદરથી એમને એટલું પોતાને અંતરની એટલી બધી શાંતિ, એટલું બધું સુખ પ્રગટ્યું છે, એટલી સામ્યતા, સામ્ય ભાવ કહે છે એને, સહજ ભાવ, સામ્ય ભાવ પ્રગટ્યો છે કે પરમ સંતોષ છે એમને. જગતની કોઈ ચીજ એમને જોઈતી નથી. તો લોભનો લોભ છે એમને, લોભ છે જ નહીં, એમને લોભ છે જ નહીં. કેમ નથી લોભ? પણ લોભ કરવો છે અમારે સુખને માટે લોભ, પણ અહીં સુખ તો અમારા અંતરમાં એટલું ઉભરાય છે કે સાક્ષાત અમે તો અમૃતને પીએ છીએ. જ્ઞાની એમ કે છે સાક્ષાત અમૃતમ પીવંતી, શું કહે છે? અમે તો અમૃત પીએ છીએ, અમે અમૃત પીએ છીએ. અમારે જગતમાં કોઈ ચીજની હવે જરૂર રહી નથી. કેમ? કે અમારા અંતરનું અમૃત એવું છે, એટલું મધુર છે, એને મધુર રસ કહે છે. અનેક રીતે આ તો બધું વર્ણન શાસ્ત્રકારે કરેલું છે. પરમ શાંતરૂપ, પરમ મધુર, પરમ આસ્વાદરૂપ અનેક રીતે વર્ણન કર્યું છે. એવું અમૃત અમે પીએ છીએ, તો આ જગતને આ તુચ્છ પદાર્થોમાં એમનું મન કેવી રીતે જાય? એટલે લોભ એટલા માટે નથી, પરમ સંતોષ રૂપની દશા થઈ ગયેલી છે. આવા જ્ઞાનીનું, આ જ્ઞાનીનું વર્ણન ચાલી રહ્યું છે. તો જેને આત્મદર્શન થાય છે એ બધાને આવરણ છે. પણ મુનિને એ વાત વિશેષતાથી છે, મુનિને એ જ વાત વિશેષતાથી છે. અને પૂર્ણ જ્ઞાન દશાની અંદર તો પૂર્ણ વાત છે. જ્ઞાન જેને આત્મદર્શન થયું એ સમગ્ર જગતનું સ્વામિત્વ પ્રગટ થઈ ગયું છે. અમે પરમેશ્વર થઈ ગયા એમ કે છે. શું કહે છે? અમે પરમેશ્વર છીએ. સમજી એક ઠેકાણે કહ્યું છે અમે મહાવીર છીએ. અમે મહાવીર છીએ એમ વાત કરી છે. અમે મહાવીર છીએ, અમે પરમેશ્વર છીએ. જ્ઞાનીઓ હંમેશા મસ્તીમાં હોય ત્યારે, કેમ કે પરમેશ્વર પોતે છે, પરમેશ્વરે પરમેશ્વર સ્વરૂપનો અનુભવ કર્યો છે અને પોતે પરમેશ્વર છે અને હવે અમે પરમતાને પ્રાપ્ત કરવાના છીએ, અમે પરમેશ્વર જ છીએ અને અમે અમને નમસ્કાર કરીએ છીએ. અમે જ્ઞાનીઓ તો એમ જ કહીએ, નમો મુજ નમો. દેવચંદ સ્વામી એક પદમાં કહે છે અમે અમને નમસ્કાર કરીએ છીએ, કેમ કે અમે પોતે ભગવાન છીએ. આવી જ્ઞાનીઓની ખુમારી હોય છે. એની ખુમારીની વાત કલ્પના, આ બધી કોઈ કલ્પના આ વાત થઈ શકે છે. આ અનુભવની બધી વાતો છે. માત્ર અનુભવ ગમ્ય આ વાત હોવાથી અનુભવથી જ આ વાતની ખબર પડે, બીજી કોઈ રીત આની છે. આની કોઈ કલ્પના થઈ શકે એમ નથી. અંતર સુખની કોઈ કલ્પના નથી થઈ શકે. કલ્પના તીત આ વસ્તુ છે. કોઈ કલ્પનામાં અંતર સુખ આવી શકે એમ નથી. કલ્પનાની બહાર આવે છે. માત્ર અનુભવનો વિષય છે. એટલે મહાપુરુષો કહે છે કે અમે અનુભવ્યું છે, અમે જે માર્ગ થી આ પ્રાપ્ત કર્યું છે અમે માર્ગ તમને બતાવી છે, પણ તમે પણ અનુભવ દ્વારા અમારી વાત, અમે જે કઈ વાત કરીએ છીએ એનો નિર્ણય તમે તમારા અનુભવ દ્વારા કરજો. એની પરીક્ષા તમે અનુભવ દ્વારા કરજો. બીજું કઈ નથી. કોઈ આ મનનો વિષય નથી. આ મનની પારનો વિષય છે. તો જેને થોડો પણ અંતર સ્પર્શ થયો હોય એ જ આ વાત, એ જ આ સુખની વાતને જાણી શકે. આ પરમ શાંતિની વાતને, પરમ સંતોષ છે એને છે, એ બધી વાતને એ જાણી શકે. બીજાની અજ્ઞાની તાકાત નથી જ્ઞાનીનું માપ કાઢવાની. અજ્ઞાનીમાં કોઈ તાકાત નથી. કોઈ કલ્પનાની બહાર છે. આ કોઈ કલ્પનામાં આવી શકે, કલ્પનામાં આવી શકો વિષય નથી. તો અહીંયા એને કહે છે કે લોભ પ્રત્યે તો લોભ સ્વભાવ, લોભ પ્રત્યે લોભ એટલે અમને પરમ સંતોષ, પરમ પરિતૃપ્તપણું અમને પ્રાપ્ત થયું છે. અને આગળ કહે છે બહુ ઉપસર્ગ કરતા પ્રત્યે પણ ક્રોધ નહીં, વંદે ચક્રી તથાપિ ન મળે માનજો, દેહ જાય પણ માયા થાય ન રોમમાં, લોભ નહીં જો પ્રબળ સિદ્ધિ નિદાન જો. અમને કોઈ પરીક્ષા આપે, જેમ આપણે વાત કરી કે કોઈ જ્ઞાનીઓને આવું બને, કોઈ વખતે બાએ કોઈ એમની પરીક્ષા કરવા માટે પરીક્ષા આપે, કોઈ એવા જંગલી હોય એ એમને કે આ વળી કોણ છે, મારવા દોડે આ કરે, પણ ગમે એટલું પરીક્ષા આપે, એમને ગમે એટલું પરીક્ષા એટલે દુઃખ આપે, બાહ્યથી કોઈ લાકડી મારો, કોઈ આ કરો, કોઈ સળગાવી દે, કોઈ આ કરે, કૂતરા દોડાવે, ભગવાન ભાઈ ના જીવનમાં આ બધી વાતો ઘણી આવે, તો પણ એમના પ્રત્યે એમને ક્રોધ થતો. ક્રોધ એમને જીતી લીધો છે. થાય ક્યાંથી? અંતર શાંતિનો એટલો બધો એમની સ્થિર શાંતિ થઈ ગઈ છે કે ક્રોધ તો એમના એના રોવાળામાં ક્રોધ આવતો નથી. જ્ઞાની ને ક્રોધ કોને? મુનિની વાત છે. જ્ઞાની દશા એવી છે, મુનિની દશા તો બહુ ઉત્કૃષ્ટ છે. તો બહુ ઉપસર્ગ કરતા પ્રત્યે ક્રોધ નહીં, વંદે ચક્રી તો પણ અહો અમે કેવા મોટા, અમને આટલા આટલા ભૂપતિઓ નમસ્કાર, એવો ભાવ એમને હોય. વંદે ચક્રી તો હોય તો હું ન હોય તો છે, એની પ્રત્યે એમને એવું માન નથી. અને આ દેહ જાય તો પણ એમને જરાય પણ એની પ્રત્યે માયા એટલે રાગ થતો નથી. અને લોભ પ્રબળ સિદ્ધિ નિદાન, જ્ઞાનીઓ તો બહુ સિદ્ધિઓ પ્રગટ થઈ ગયું છે. જ્ઞાનીની સિદ્ધિઓ અનેક પ્રકારની, જ્ઞાનીની સિદ્ધિનું વર્ણન શાસ્ત્રમાં આવે છે. તમારી સામે જુઓ, તમારી સામે જુઓ ને તમારા પરિણામ ફેરવી નાખે, તમારા પરિણામ ફેરવી જ્ઞાનીની એવી સિદ્ધિ. જ્ઞાનીની એવી સિદ્ધિ હોય કે એમના પેશાબથી કે એમના થૂંકથી કોઢ હોય તો કોઢ મટી જાય, એવી એમની સિદ્ધિ હોય. એને જમીન ઉપર ના ચાલવું પડે. કુનકુંદાચાર્ય જમીન ઉપર પગ નતા મૂકતા, જમીનથી ચાર આગળ અથર ચાલે. એવી તો અનેક પ્રકારની સિદ્ધિઓ, અષ્ટ પ્રકારની સિદ્ધિઓ કહી છે. ઘણી એનું બહુ લાંબુ વર્ણન શાસ્ત્રમાં ઘણું વિસ્તારથી વર્ણન કર્યું છે. અને એક એક પૂજા છે આપણે દિગંબરમાં, ઋષિમંડળ, ઋષિમંડળ એમાં આનું બહુ મોટું વર્ણન કરવામાં આવ્યું છે. આ બધી રૂદ્ધિઓનું વર્ણન કરવામાં આવ્યું છે. એક ઋષિમંડળ પૂજા છે. તો એમનું શરીરને વજન ન હોય, વજન રહિત થઈ શકે. એક કાંટામાં મુનિને બેહાડો, એક તાજવામાં કાંટાના, અને બીજાની અંદર તમે એક પૈસો મૂકો તો એ બે હરકું થઈ જાય. તો એવી અણીમાં ધારી બધી, એવી આટલું એવું ઘણું વર્ણન છે. એવી ઘણી શક્તિઓ એમને થાય, એવી ઘણી શક્તિઓ એમને પ્રગટ થાય રિદ્ધિ. પણ એનો એમને લોભ નથી, કોઈને રિદ્ધિ બતાવે નહીં. જ્ઞાનીનું એક હોય છે કે પ્રગટેલી ઘણી રિદ્ધિ હોય. અહીં બેઠા હોય રીગન શું કરે એમને ખબર પડે. અહીં બેઠો રીંગણ અત્યારે શું કરે છે ખબર પડે. અહીં બેઠા બેઠા એવી રિદ્ધિઓ એમને પ્રગટ થઈ. પણ એનું પણ એમને કઈ નહીં, એ તો એમને મેલ સમાન ગણે છે. આ બધી રિદ્ધિઓને જ્ઞાનીઓ મેલ સમાન ગણે છે કે આ અમને પાડનારી રિદ્ધિ થઈ શકે. માટે એના સામે તો જુએ નહીં, એનો ઉપયોગ તો કરવાની વાત જ નથી. કોઈક વખતે કોઈક પ્રસંગે મુનિ ઉપયોગ કરે, કોઈક પ્રસંગે ભાગ્ય જવલે કોઈ દિવસ એ પોતે આ વસ્તુ બતાવતા હોય, કોઈને બતાવે. એટલી એમની રિદ્ધિ પ્રગતિ એમને હોય છે. એટલે આવા રિદ્ધિધારી મુનિઓ હોય છે આટલો એટલો. પણ એમને કઈ, એમને આટલી રિદ્ધિ હોય તો અમે કયા સોનું. એક વખતનો પ્રસંગ હતો, આનંદજી મહારાજનો પ્રસંગ છે. તો કોઈ એમને, એ એકબીજા એક યોગી હતા, એમને ભેટો થયેલો હતો. પેલા યોગીએ કંઈક સિદ્ધિ પ્રગટ કરેલી કે એ લોખંડ ઉપર કે પથ્થર ઉપર ના કે સોનું થઈ જાય. તો આનંદગંજી પાસે એ કઈક એમ જે સિદ્ધિને દવા જેવું કાશું બનાવેલું હતું એ મોકલું. તો આનંદગંજી એને ફેંકી દીધું. પછી કે જો તારે સિદ્ધિ છે જોવી છે ને, તો એમને ત્યાં માતૃ પેશાબ કર્યો એનાથી સોનું થઈ. આવી સિદ્ધિઓ, આ તો પ્રસંગ બનેલો પ્રસંગની વાત છે, આનંદગંજીના પ્રસંગની વાત છે. તો એ તો અનેક રિદ્ધિઓ હોય છે, અનેક રિદ્ધિઓ. તો આવા રિદ્ધિધારી સંતો આપણને એમનો યોગ ન થાય એટલે આ બધું માનવું મુશ્કેલ. અને આ કાળમાં તો એવા મુનિઓનો યોગ અત્યંત દુર્લભ હોય છે. છતાં કોઈક આપણું જો ભાગ્ય હોય તો કોઈ વખતે એવો યોગ બની જાય. મને એકાદ એવા એવો પ્રસંગ બનેલો છે કે એ ભાઈ સાથે મારે, એમની સાથે મારે બહુ સારું ઘણો જ પરિચય છે. તો એક દિવસ તે બેઠેલા અને એમની સામે વાઘ આવેલો, આટલો છેટો હતો. એ અહીંયા બેઠા હતા, આ ઘોડી છે ત્યાં, અને પોતે અહીંયા હતા. પણ આમ એનું રોવાડું ફરકે નહીં, પછી તો વાઘ જતો રહ્યો. તો આવા પ્રસંગો આપણે કોઈ જોતા નથી એટલે આપણે એમ લાગે કે આવું બધું હોતું હશે. કેમ કે જ્ઞાની ઉડી અધર ચાલતા હશે, જ્ઞાની આમ કરતા જ્ઞાનની મનની વાત ચાલતા હશે. હવે બધું થાય છે, આખું શરીર પોતાનું વાઘરૂપ બનાવવું તો આખું આ શરીર મનુષ્યના શરીરમાંથી એ શરીર બનાવી શકે. એવી વિક્રય લબ્ધિ એમને હોય, એવી તો કેટલી લબ્ધિનું પ્રણન હોય છે. અને આવા સંતો કોઈ, અમારે ત્યાં એક સંત હતા બાજુમાં, એ આવું રૂપ ધારણ કર્યું છે. મેં નથી જોયું, સાંભળેલી વાત છે. તો આવી કેટલી બધી રિદ્ધિઓ હોય છે. તો આજે આપણે આટલી વાત કરી, ચાર ગાથાઓ આપણે પૂરી કરી. હવે બીજી કાલે ચાર આપણે પૂરી કરીશું, અને પછી એક દિવસ બાકીની સાત ગાથા. એટલે ચાર દિવસની અંદર આપણે અપૂર્વ વસ્તુની વાત પૂરી કરીશું.